નમસ્કાર, આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની રાજકોટમાં અંતિમ યાત્રા નીકળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત સાયપ્રસ ભાગીદારીના મૂળમાં સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાનું શાસન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઇઝરાયલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની ઈરાનની યોજના અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની અને આગામી 2-3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની રાજકોટમાં અંતિમ યાત્રા નીકળી છે. આજે અમદાવાદથી સ્વર્ગસ્થ રૂપાણીના પાર્થિવ શરીરને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને લવાયા બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ટોચના નેતાઓ અને શહેરના નાગરિકો સ્વર્ગસ્થ રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 119 ડીએનએ નમૂના મેચ થયા છે, જ્યારે 76 પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે ડીએનએ નમૂના મેચિંગની પ્રક્રિયા ઝડપી બની રહી છે અને એકાદ બે દિવસમાં સંપૂર્ણ થઈ શકે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમિતિની પહેલી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનના અધ્યક્ષપદ હેઠળની આ સમિતિ 3 મહિનામાં તેનો અહેવાલ સોંપશે. આ બેઠકમાં ભવિષ્યમાં આવી દુર્ઘટનાને રોકવા યોગ્ય સંચાલન પ્રક્રિયા નક્કી કરવા અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો. વિમાન દુર્ઘટના તપાસ સંસ્થા પણ આ દુર્ઘટનાની અલગથી તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં દુર્ઘટનાના ટેકનિકલ પાસાને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત સાયપ્રસ ભાગીદારીને સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાના શાસનમાં મજબૂત રીતે મૂળ ધરાવતી હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની મિત્રતા સંજોગો અથવા સરહદો દ્વારા મર્યાદિત નથી, પણ તે સમયની કસોટી પર ટકી રહી છે. શ્રી મોદીએ આજે નિકોસિયામાં રાષ્ટ્રપતિ મહેલમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ પત્રકારોને સંબોધન કરતા આ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે આગામી 5 વર્ષમાં ભાગીદારીના ભવિષ્યને આકાર આપવા માટે એક રોડમેપ બનાવવામાં આવશે.
અધ્યાય લિખને કા એક સ્વર્ણિમ અવસર હૈ. આજ રાષ્ટ્રપતિજી ઓર મેને દ્વિપક્ષીય સંબંધો કે સભી પહેલુઓ પર વ્યાપક ચર્ચા કી. સાયપ્રસ કે વિઝન 2035 ઓર વિકસિત ભારત 2047 કે વિઝન કે કઈ પહેલુઓ મે સમાનતા હૈ.
પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર પણ સહિયારી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ સંઘર્ષની અસર આ બે પ્રદેશોથી પણ ઘણી આગળ સુધી ફેલાયેલી છે.
પશ્ચિમ એશિયા ઓર યુરોપ મે ચલ રહે કોન્ફ્લિક્ટ કો લેકર હમ દોનો ને ચિંતા વ્યક્ત કી હૈ. ઇનકા નકારાત્મક પ્રભાવ કેવલ ઉસ ક્ષેત્ર તક સીમિત નહીં હૈ. હમ દોનો માનતે હૈ કે યહ યુદ્ધ કા યુગ નહીં હૈ. સંવાદ સે સમાધાન ઓર સ્થિરતા કી બહાલી યે માનવતા કી પુકાર હૈ.
બંને પક્ષો આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને આગળ વધારવા માટે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરના મહત્વ પર સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ સરહદ પારના આતંકવાદ સામેની ભારતની લડાઈમાં સાયપ્રસનો આભાર માન્યો હતો.
આતંકવાદ, ડ્રગ્સ ઓર આર્મ્સ કી તસ્કરી કી રોકથામ કે લીએ હમારી એજન્સીઝ કે બીચ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કા મેકેનિઝમ તૈયાર કિયા જાયેગા. હમ દોનો સહમત હૈ કે હમારે આપસી વ્યાપાર ઓર નિવેશ મે બહોત પોટેન્શિયલ હૈ.
પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ ભારત સાયપ્રસ સંબંધોના સંપૂર્ણ વિસ્તારને આવરી લેતી વ્યાપક ચર્ચાઓ કરી હતી. સાયપ્રસની સફળ મુલાકાત બાદ શ્રી મોદી કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર G7 સમિટમાં ભાગ લેવા કેનેડા જવા રવાના થયા હતા. G7 સમિટ પછી પ્રધાનમંત્રી મોદી ક્રોએશિયાની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળોની વાર્ષિક પરિષદને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે ભારતે પૂર્વ ચેતવણી પ્રણાલીઓના વિકાસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું કે સચોટ આગાહી અને વહેલી ચેતવણીઓ આપીને સમાજને જાગૃત કરવામાં આવી રહ્યો છે તથા રાહત અને બચાવ કામગીરીમાં સફળતાપૂર્વક જોડવામાં આવ્યો છે.
10 સાલ કે અંદર एनडीएमए, एनडीआरएफ और सीडीआरआई, ये तीन संस्थाओं ने भारत को आपदा प्रबंधन के क्षेत्र में ग्लोबल लीडर बनाने के करीब ले जाकर खड़ा कर दिया। ये हम सब के लिए बड़ा आनंद का विषय। एनडीएमए ने नीति विषय संरचना करना, शोध कार्य करना, अनेक प्रकार के अभ्यास के लेखों को लोगों तक पहुंचाना, कई एप्स बनाना और ओवरऑल कोऑर्डिनेशन नीति विषयों का एनडीएमए ने बहुत अच्छा किया है।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો। કેન્દ્ર સરકારે આજે વસ્તી ગણતરી માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેની પ્રક્રિયા માર્ચ 2027 શરૂ થશે। ગૃહ મંત્રાલયે બહાર પાડેલા જાહેરનામા અનુસાર લડાખ અને જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી પ્રભાવિત વિસ્તારો સિવાય વસ્તી ગણતરી માટે તારીખ 1 માર્ચ 2027 રહેશે। બરફથી પ્રભાવિત વિસ્તારોની વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ 1 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે। આ ગણતરીમાં પ્રથમવાર જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે। ઇઝરાયલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઇરાન પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહ્યું છે। રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું કે ઇરાનની સંસદ પરમાણુ સંધિ છોડવા માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરી રહી છે। રાષ્ટ્રપતિએ તહેરાનના વલણનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની તેની કોઈ યોજના નથી અને ઇરાનની પરમાણુ પ્રવૃત્તિઓ શાંતિપૂર્ણ ઉર્જા અને સંશોધન પર કેન્દ્રિત છે, જે રાષ્ટ્રના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના સામૂહિક વિનાશના શસ્ત્રો સામે લાંબા સમયથી ચાલતા ધાર્મિક આદેશ સાથે સુસંગત છે। પરમાણુ અપ્રસાર સંધિએ પરમાણુ શસ્ત્રોના ફેલાવાને રોકવા, પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરમાણુ નિઃશસ્ત્રીકરણની સુવિધા માટે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય સંધિ છે। દરમિયાન ઇરાને આજે ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ માટે જાસૂસી કરવા બદલ દોષિત ઇસ્માઇલ ફેકરીને ભગવાન સામે યુદ્ધ છેડવા સહિતના આરોપોમાં ફાંસી આપી હતી। હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સમગ્ર ગુજરાત, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ગંગાકાંઠાના પશ્ચિમ બંગાળ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આગામી 2-3 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે આવતીકાલે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને તોફાની પવનની આગાહી કરી છે। ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી જતી તંગદિલી છતાં રોકાણકારોએ લાંબા ગાળાના મૂડી પાયા પર ધ્યાન કેન્દ્રિત કરતા ભારતીય શેરબજારમાં આજે ઉછાળો નોંધાયો હતો। સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 1% વધારો નોંધાયો હતો। સેન્સેક્સ 677 પોઈન્ટ વધીને 81,796 અને નિફ્ટી 228 પોઈન્ટ વધીને 24,946 પોઈન્ટ પર બંધ રહ્યો હતો। તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધીને બંધ રહ્યા હતા। નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1.57%, રિયલ્ટી 1.32% અને ઓઇલ એન્ડ ગેસ 1.11% વધ્યા હતા। ભારતનો જથ્થાબંધ ભાવાંક WPI આધારિત ફુગાવો મે મહિનામાં 0.39%ની 14 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે એપ્રિલમાં 0.85% હતો। ખાદ્યાન્ન ફુગાવો 2.55% ઘટીને 1.72% અને પ્રાથમિક ચીજવસ્તુનો ફુગાવો 2.02% નોંધાયો હતો। WPIમાં જથ્થાબંધ ભાવમાં ફેરફારને ધ્યાનમાં લેવાય છે, જ્યારે CPIમાં ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતા ભાવના તફાવતને ધ્યાનમાં લેવાય છે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOએ તેના સભ્યોને અનધિકૃત એજન્ટનો સંપર્ક કરવાનું ટાળવા અને નિઃશુલ્ક તેમજ સુરક્ષિત ઓનલાઈન સેવાઓ માટે સત્તાવાર EPFO પોર્ટલનો ઉપયોગ કરવા વિનંતી છે। શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે EPFOએ તેની સેવાઓને તેના તમામ વપરાશકર્તાઓ માટે ઝડપી, પારદર્શક અને ઉપયોગકર્તાને અનુકૂળ બનાવવા શ્રેણીબદ્ધ સુધારાઓ કર્યા છે। અંતમાં મુખ્ય સમાચાર। ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની રાજકોટમાં અંતિમ યાત્રા નીકળી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત સાયપ્રસ ભાગીદારીના મૂળમાં સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાનું શાસન છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। ઇઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની ઇરાનની યોજના અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની અને આગામી 2-3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।